તુલસી ક્યારા નવલકથાના 9મા પ્રકરણમાં ભાસ્કરે શક્તિમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. માણી આવ્યા પછી ભાસ્કરની શક્તિ શી કામે લાગે છે, તો ચાલો એનું પણ આપણે રસપાન કરીએ. ભાસ્કરની શક્તિ. સૂર્યોદયનું વર્ણન કરી શકાય છે, સૂર્યાસ્તને પણ શબ્દમાં ઉતારી શકાય છે, પણ માથા પર આવેલા મધ્યાહ્નના સૂર્યનું તેજ તેમ તેનો પ્રતાપ પ્રચંડ હોવા છતાં તેનું સ્વરૂપ આલેખવું વિકટ છે. એવું જ કઠણ કામ ભાસ્કરની ઓળખાણ આપવાનું છે. ભાસ્કર કોલેજમાં નહોતો, છતાં કોલેજના પ્રોફેસર વીરસૂતનો પ્રાણ સંબંધી બની શક્યો હતો. ભાસ્કર સ્ત્રી શિક્ષણમાં ઉતર્યો નહોતો, છતાં કન્યાઓના એકો એક છાત્રાલયની ભોંય ભાસ્કરભાઈના પગતળિયામાંથી ઘસાઈ ગઈ. ભાસ્કરભાઈની બેંકમાં ખાતું નહોતું, મિલની મજૂર પ્રવૃત્તિ નહોતી, સિનેમાની વાર્તા લખવાની શક્તિ નહોતી, છાપાના લેખ પણ લખવાની આવડત નહોતી, છતાં ભાસ્કરભાઈને બેંકના યુવાન નોકરો ઓળખતા અને તેમના અવાવની અઠવાડિયામાં એકવાર તો રાહ જોતા જ હતા. મિલ પ્રવૃત્તિમાં પણ ભાસ્કરનો અનાદર, ભરચક કામ વચ્ચે કોઈથી કોઈ શકતો નહીં. સિનેમાના ઉદ્યોગમાં જવાની ભલામણો જુવાનોને ભાસ્કરભાઈ પાસેથી જડતી. ભાસ્કર ભાષણો કરતો નહીં, છાપામાં અહેવાલો પણ મોકલતો નહીં, જાહેર ધમપછાડાની કોઈ પણ પ્રવૃત્તિમાં એક પગ મૂકતા નહીં, છતાં એ સચરાચરમાં સર્વવ્યાપક જેવો કેમ હતો તે કોઈ પૂછશે? એ વ્યાપક એટલા માટે હતો કે મોતીઓમાં થઈને પરોવાયા જતાં સોય દોરા સમાન એ હતો. મોતીડાને મુકાબલે દોરો બહુ મામૂલી વસ્તુ છે, છતાં એ સર્વ મોતીને પોતાના ઉપર એકવાર અવલંબન લેવરાવી સદાને માટે આધીન બનાવી દેનાર શક્તિ છે. ભાસ્કર એ દોરાની માફક અનેક યુવાનોનું પ્રેરણાબિંદુ એટલા માટે હતો કે એ બધી છુપી શક્તિઓને ચીંથરે વીંટતા રત્નો સમાન યુવાનોને હાઈસ્કૂલો, કોલેજો કે મજૂર ગુમાસ્તાઓની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાંથી શોધી કાઢતો ને ચીપિયાવતી ઝવેરી હીરો ઉપાડે એમ પોતાની લાગવગના ચીપિયામાં ઉપાડી લેતો. કોઈને સ્કોલરશિપ અપાવી અટકેલો, અભ્યાસે ફરી શરૂ કરાવતો, કોઈને નાહક બાપના નાણાં બરબાદ કરવાના ભણતરમાંથી ખેરવી લઈ છાપાની અથવા મજૂરની ઓફિસમાં ગોઠવી દેતો. ગુમાસ્તાગીરી કરતો અમુક જુવાન તો ચિત્રકાર થવા લાયક છે એટલી ખબર એને કોણ જાણે ક્યાંથી પણ પડી જતી, ને એ જાણ થયા પછી આઠ જ દિવસે એ જુવાનને તમે કોઈ આર્ટિસ્ટની કલાશાળામાં રંગરેખાઓ દોરતો જોઈ ગયો. એટલું કરીને જ એ ન અટકી જતો. પોતાની નજરમાં બેસી ગયેલા યુવાનને યોગ્ય માર્ગ કરાવી આપવા એ છેક ભાવનગર ને વડોદરાના મહારાજા સુધી, મહાસભાના પ્રધાનો સુધી, જાપાની અને અંગ્રેજ વ્યાપારીઓની હિન્દી પેઢીઓ સુધી પત્ર વ્યવહારની ધારા ચલાવતો, જાતે મળવા જતો. કોઈક મિત્રની મોટર અડફેર ચડી ગઈ તો ઠીક છે, નહીંતર ખિસ્સામાં ટ્રામના પણ પૈસા ન હોય એવી અનેક વાર્ષની સ્થિતિમાં અથાક પગલે ગાઓના અંતરો પગપાળો કાપતો અમદાવાદ, મુંબઈ અથવા વડોદરામાં ભટકતો. ગમે તેમ કરીને પણ પોતાના પ્રતિપાત્ર યુવાનને એ વિકાસનો માર્ગ ઉગાડી દેતો. એ જ એની સત્તા હતી ને એ જ એનું શાસન હતું. સંખ્યાબંધ યુવાનો એની અદબ કરતા, એનો ઠપકો સાંભળી લેતા ને પોતાના સાંસારિક જીવનમાં એની દખલ થતી તે સામે હરખ પણ ન ઉચ્ચારી શક્યા એવા પણ કેટલાક હતા. યુવકો અને યુવતીઓ ઉપર ભાસ્કરની મજબૂત સત્તાનું સૌથી મોટું કારણ આ હતું કે કુંવારાઓને તે પરણાવી આપતો. મા બાપોએ કરી આપેલા જૂના વેવિશાળોમાંથી એ જુવાનોને બહાર કઢાવી શકતો અને જૂના વખતના કજોડા લગ્નથી ગળોગળ આવી રહેલા ત્રાસ ત્રાસ પોકારી ચૂકેલા ભાઈઓને એ વકીલો પાસે લઈ જઈ નવા સંસ્કારી લગ્નો કરવાની કાયદેસર સલામતીઓ સુજાડતો. સ્ત્રી તેમજ પુરુષ વિદ્યાર્થીઓના છાત્રાલયોમાં એ આટલા ખાતર જ જતો આવતો. કોઈ વ્યક્તિ ક્યાં ગુપ્ત સીતમો ભોગવી રહેલ છે તેની જાણ એને જલ્દી આવી જતી. છુપા આંસુઓના પાતાળ તળ પારખનારો એ પાણી કળો હતો. તારા દિલમાં કશુંક મોટું દુઃખ છે, તું ભલે ને છુપાવી રાખે, એટલા એના બોલ સાંભળ્યા પછી અને બોલતી વેળાના એના મૃદુ મધુર અને સહાનુભૂતિ ભરપૂર મુખભાવ નિહાળ્યા પછી એની પાસે અંતર ન ખોલી નાખે તેવા જડ યુવક કે યુવતી કોઈ પણ ન જડે. પોપટની પેઠે પ્રત્યેક જણ પોતાની ગુપ્ત મનોવેદના ભાસ્કરભાઈ પાસે ધરી દેતા, ને ભાસ્કર એ બધું સાંભળ્યા પછી જરીક ગદગદિત નહોતો બની જતો. કહેનારની દયા ખાવાના શબ્દો બોલવા નહોતો માનતો, પણ દિલસો જે ભરપૂર નેત્રે પોતાની શુભ્ર દંતાવલી દેખાડતો સહેજ હાસ્ય કરીને કહેતો, બસ એમાં રડવાનું શું છે, રસ્તો જ કાઢવો જોઈએ. ને રસ્તો પોતે કાઢી આપીએ જ એને જંપતો. કોઈ સુમનને એ કહેતો કે તારા માટે સુનિતા જ બંધ બેસતું પાત્ર છે હો, તો કોઈ ચંપકને કહેતો કે તું દેવિયાની સાથે સુખી નહીં થઈ શકે, તારા માટે તો ચંદન જ લાયક છે હો. રમણને એ ચેતો હતો કે તું પ્રમિલામાં શું મોહાયો છે, એ છોકરી તારા જેવા શાંત માણસને ન હાચવી શકે, તું હેરાન હેરાન થઈ જઈશ ભાઈ, તારે લાયક તો લીલા જ કામની છે. ભાસ્કરની આ મેળવણી એની શેહમાં આવેલા બધા યુવાનોને બુદ્ધિમાં તેમજ અંતરમાં ઉતરી કે કેમ તે નક્કી નથી કહી શકાતું, છતાં ભાસ્કરની પસંદગીનું ઉત્થાન કોઈએ કર્યાનું અમને હજી સાંભળતું નથી. લગ્નની વાટાઘાટ ભાસ્કર જ કરી આવતો, તેથી પણ અરે પણ બેવની સગવડ વિચારીને ભાસ્કર જ નક્કી કરેલા સિવિલ મેરેજ નોંધાવવા માટેની બધી જ પત્ર વ્યવહાર વિધિ ભાસ્કરને શિરે રહેતી, ને પરણનાર યુવાન અને યુવતીને છેલ્લી ઘડી સુધી કનડગટ કરતો નહીં. તેઓ ગામના હોય કે ભલે જુદા જુદા પરગામના હોય, બેવ લગ્ન તિથિની આગલી સાંજે એકાએક ટ્રેનમાંથી ઉતરી પડે. કેમ જાણે કશું જ ધાંધલ કે ધમાલ છે જ નહીં, એવા પ્રશાંત રોજિંદા વાતાવરણમાં બેવ જણ હાજર થઈ જાય. ને વળતે દિવસે ચોક્કસ કલાકે સરકારી તેમજ ધાર્મિક ક્રિયાઓ ટૂંક વિધિથી પતાવીને કશું જાણે કે બન્યું નથી એટલું હળવું ફૂલ હૈયું લઈ પરણનારા બંને ઠીક પડે તો ભાસ્કરે નક્કી કરી રાખેલી અલાયદી ઓયડીમાં સંસાર કરી દે, કે પછી જરૂર પડે તો તેને તે દિવસે રાતની ટ્રેનમાં બેવ પરણનારા પોતપોતાના અલગ અલગ કાર્યસ્થાને પરગામ પહોંચી જઈ પૂર્વત પ્રવૃત્તિ ચાલુ રાખી શકે. બનતું એવું કે ભાસ્કરે મેળવી આપેલા આવા યુવાન જોડાના સ્ત્રીનો પણ પક્ષ હંમેશા નબળો ગણી ભાસ્કર તે પ્રત્યેકની કાયમી સાચવણ રાખતો. આ લગ્નો નવયુગે ગણાતા, લગ્ન કરનાર છોકરીઓ પણ ઘણે ભાગે રડતી કમાડતી થઈ ગયેલી જ હતી, છતાં તેના સ્ત્રીધનની રકમ તો ભાસ્કર છોકરાઓ પાસે જ છોડાવતો ને બેંકમાં મુકાવતો. આવા લગ્ન બંડખોર અને ક્રાંતિકારી હોવાથી ઘણે ભાગે તો છોકરા છોકરી બેઉના માતોરો એમાં ભાગ લેવા આવવા નહોતા માગતા, તેથી ભાસ્કરની જવાબદારી વધતી હતી. છોકરાઓ પોતાની પત્નીઓને એમની ઈચ્છા વિરુદ્ધ પાછા મા બાપને ઘેર મોકલી ન આપે, અથવા છોકરાઓ પોતાના ભાઈ બહેનો વગેરે સગાને તેડાવી પત્નીઓ પર સૌને રસોઈ ઇત્યાદિ સરભરાનો બોજો ન ખડકે, તેની ભાસ્કર સતત તકેદારી રાખતો. પરિણામે પતિ પત્નીઓ વચ્ચે અણબનાવ અબોલા કે ચણભણ થતાને ત્યારે બેશક ક્રાંતિકારી લગ્નમાં વિશેષ થાય જ છે, ત્યારે બેવનું ફરિયાદ કરવા ઠેકાણું ભાસ્કરભાઈ હતા, બેવનો ન્યાય તોડનાર પણ ભાસ્કરભાઈ હતા, બેવને સજા ભોગાવનારા જેલર પણ ભાસ્કરભાઈ હતા. આ બધું કરવામાં કેટલાક ઉપલક દ્રષ્ટિથી જોનારાઓને વહેમ આવતો કે ભાસ્કર મેલો હતો, દંભી અને ઢોંગી હતો, પક્કો ને પ્રપંચી હતો, પણ એ ખરું નહોતું. ભાસ્કર પૂરેપૂરો પ્રમાણિક અને સહૃદય હતો. ભાસ્કરને અમદાવાદ આવ્યા 6-1 વર્ષ થયા હતા, પણ એનું ત્યાં કોઈ સગું ન હતું. એ કંઈક પ્રાંતોમાં રહીને આવ્યો હતો, વળી ધૂમકેતુશી પ્રકૃતિનો હોય વારંવાર બહાર ઉપડી જતો, મહિનાઓ સુધી એનો પત્તો ન લાગતો, એના કુટુંબ સંસાર વિશેનો ભેદ કોઈ જાણતું નહીં અને કોઈ પૂછતુંમય નહીં. જોયું ને મિત્રો, આને છે ભાસ્કરની શક્તિ.